तारीख 15-10-1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशिभाई नु भावनगर में प्रवचन पाना नंबर 13 सड़ंग प्रवचन नंबर 39।
સાધક જ્ઞાની કેવી રીતે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની પ્રતીતિ કરે છે તે કહે છે। જગન્જ્ઞાની કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા હજી કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન નથી, કેવળ જ્ઞાનની સંપૂર્ણ શુદ્ધ અવસ્થાની સરખામણીમાં સાધકની અવસ્થા ઘણી અલ્પ છે, અત્યંત અલ્પ છે, તેથી તેને જગન્ય એવું નામ આપે છે। જગન્ય છે ક્ષતિનું દ્યોતક છે, ક્ષતિ બતાવે છે। સાધક દશામાં હજી ક્ષતિ રહી છે, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા થઈ નથી, પણ કાંઈ ને કાંઈ ક્ષતિ રહી છે। એવી સ્થિતિમાં પણ મોક્ષ માર્ગી ધર્મી જીવ કેવી રીતે સ્વરૂપની પ્રતીતિ કરે તે અહીં કહે છે કે મારા જ્ઞાન દર્શનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી નીકળે છે। દેહ પ્રમાણ જે આત્માનું ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં એક અભેદ અખંડ પ્રદેશી ચૈતન્ય આત્મા રહેલો છે। પ્રત્યેક જીવને પોતાના દેહ પ્રમાણ જેટલું દેહનું ક્ષેત્ર છે એમાં સ્વયં એક પ્રદેશી અખંડ પ્રદેશી ચૈતન્ય પિંડાત્મા શાશ્વતપણે રહેલો પદાર્થ છે, રૂપી ચૈતન્ય। તેની અવસ્થામાં જેમ સમુદ્રમાં પાણીના તરંગ ઉઠે છે એમ જ્ઞાન દર્શનના તરંગ ઉઠે છે। એવા જે જ્ઞાન દર્શનના તરંગ ઉત્પન્ન થાય છે તે પ્રત્યેક તરંગ અશાશ્વત છે, ક્ષણિક છે, પરંતુ જાણવું દેખવું એવું જાણવું એ માત્ર જે તરંગરૂપ અંશ છે એટલામાં જ છે, એને અહીંયા ઉપયોગ કહે છે। માત્ર ઉપયોગમાં જાણવું દેખવું થાય છે। જે ચૈતન્ય પિંડાત્મા છે એ અનંત દિવ્ય ગુણોનો ખજાનો છે, અનંત અમર્યાદિત સામર્થ્યવાળી શક્તિઓ એ ચૈતન્ય પિંડમાં રહેલી છે। તેની અવસ્થામાં જે તરંગ ઉપજે છે તે સંસારી જીવોને પણ જ્ઞાન દર્શનનો પ્રકાશ માત્ર ઉપયોગમાં છે। જેને પોતાની શક્તિઓનું જ્ઞાન અને ભાન નથી એવા જીવને પણ જ્ઞાન દર્શનનો પ્રકાશ તેના ઉપયોગમાં છે। અહીંયા તો એવા જીવ લીધા છે કે જેને જ્ઞાન થયું છે, જગન્ય જ્ઞાની એવા જીવ લીધા છે। ભલે સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ નથી થયો, પણ જેને નિજ સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે તેને પોતાના શાશ્વત ચૈતન્ય સ્વરૂપમાં પોતાના ક્ષેત્રમાંથી પોતાના પ્રદેશમાંથી જ્ઞાન દર્શનનો પ્રકાશ થાય છે, જ્ઞાન દર્શનનું વેદન થાય છે, સ્વરૂપનું સંવેદન થાય છે, એમ એને અનુભવ ગોચર થાય છે. પોતાના ઉપયોગમાં જે અનુભવનું કાર્ય છે એમાં એમ અનુભવ ગોચર થાય છે કે મારું પરિણમન મારા ક્ષેત્રમાંથી આવી રહ્યું છે, કોઈ પર ક્ષેત્રમાંથી બીજાના રજકણના ક્ષેત્રમાંથી મારું પરિણમન આવતું નથી, જળ રજકણોના ક્ષેત્રમાંથી મારું પરિણમન થતું નથી, પણ હું ચૈતન્યપિંડ આત્મા છું એમાંથી મારું પરિણમન થાય છે અને તે પરિણમન જ્ઞાન દ્વારા સમજાય છે. તે પરિણમન માત્ર જ્ઞાનથી સમજવામાં આવે છે, બીજી કોઈ રીતે સમજવામાં આવતું નથી, કેમ કે જ્ઞાનથી જાણવું થાય છે, જ્ઞાનથી વેદવું થાય છે, અથવા જ્ઞાનની ઉર્ધ્વતામાં જ્ઞાનની મુખ્યતામાં સ્વપર પદાર્થનું સ્વપર તત્વનું જાણવું થઈ ગયું છે. એવું જ્યારે પોતાના ક્ષેત્રમાંથી જ્ઞાન દર્શનનું ઉઠવું થાય છે, પ્રગટ થવું, ઉઠે છે એવો શબ્દ લીધો છે, એ ઉઠે છે એમ બતાવે છે. એમાં એ પોતે પ્રગટ થતા પરિણમનને જોવે છે કે આ મારા ક્ષેત્રમાંથી ઉત્પન્ન થાય છે. તર્ક વિતર્કથી વિચાર કરવો છે કે અહીંથી થાય છે કે ત્યાંથી થાય છે, શરીરમાંથી વેદન થાય છે કે આત્મામાંથી વેદન થાય છે, એવી તર્કણાનો વિષય નથી. જ્યાંથી જ્ઞાન દર્શનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્રને પકડે છે, તે ક્ષેત્રને એટલે સત્તાને જુએ છે, તો એને ચૈતન્ય સત્તા, પોતાનું ચૈતન્ય સત્તા સ્વરૂપી ક્ષેત્ર છે એ ક્ષેત્રનો પણ એને ખ્યાલ જાય છે. જાણ પણ મારામાં છે, આવું મારા ક્ષેત્રમાંથી જે જ્ઞાન દર્શનનો પ્રકાશ ઉત્પન્ન થાય છે તેથી જાણ પણ મારામાં છે એવી પ્રતીત કરતા આનંદ થાય તે નિર્વિકલ્પ સુખ છે. જાણપણું એટલે જાણવાનો સ્વભાવ મારામાં છે, સ્વભાવ હોય તે મર્યાદિત ન હોય,
બરાબર,
અવસ્થામાં મર્યાદા સંભવે છે પણ સ્વભાવમાં મર્યાદા નથી. દિવાસળીની એક ટોપકાનો એક તિખારો નીકળે એમાંથી, તો એ તિખારો ભલે મર્યાદિત છે અવસ્થા એ, પણ એની શક્તિ અમર્યાદિત છે, બાળવાની શક્તિ છે એ અમર્યાદિત છે. એમ જાણ પણ મારા પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે કે જાણપણું છે, જાણવાનું ઉત્પન્ન થાય છે એમાં જાણપણું છે તે સ્વભાવ છે. સ્વભાવ મારામાં છે એટલે અમર્યાદિત જ્ઞાન સામર્થ્ય મારામાં છે એમ આખી ખાણાથમાં આવે છે. અમર્યાદિત જ્ઞાન સામર્થ્ય મારામાં છે એવી નિર્વિકલ્પ પ્રતીતિ થતાં, એવી સમ્યક પ્રતીતિ થતાં આનંદ આપોઆપ ઉત્પન્ન થાય છે, તે નિર્વિકલ્પ સુખ છે. ત્યારે જે આનંદનો અનુભવ થાય તેને આત્માનું આત્મિક સુખ, આત્માનો આનંદ નિર્વિકલ્પ આનંદ કહેવામાં આવે છે. વિકલ્પ રહિત આનંદ નથી આ, આવો સુખ ભોગવું, આવો આનંદ ભોગવું એવો ત્યાં વિકલ્પ નથી. માત્ર પોતાના અનંત સામર્થ્યની નિર્વિકલ્પ પ્રતીતિ જ્યાં પરિણમિત થઈ, તત્ક્ષણ જે આનંદનો અનુભવ થયો, તે આનંદ આનંદના વિકલ્પ વિનાનો આનંદ છે. બીજો તો વિકલ્પ ત્યાં સંભવતો જ નથી, હોય શકતો નથી. પણ તે આનંદ આનંદના વિકલ્પ વિનાનો આનંદ છે. આનંદ સંબંધી પણ વિકલ્પ ત્યાં નથી થયો. એવી નિર્વિકલ્પ પ્રતીતિ થતા આનંદ થાય તેને ભગવાન નિર્વિકલ્પ સુખ કહે છે, તેને આત્માનું સુખ કહે છે. અને તે સુખ અને આનંદ પાસે જગતના કોઈ પણ સુખ અને આનંદના જે કોઈ નામ અપાયા છે એવા તમામ દ્રવ્યો અને ભાવો દુઃખના ખાતામાં જાય છે, સુખના ખાતામાં જતા નથી, પણ દુઃખના ખાતામાં જાય છે. ઇન્દ્રનો ઇન્દ્રાસન ઉપર બેસવાનો આનંદ એ આનંદ નથી, પણ દુઃખ છે. એવી રીતે દુઃખના ખાતામાં જાય છે. એના ઉપરથી ત્રિરાશિ મૂકવી કે જો ઇન્દ્રને ઇન્દ્રાસનનો સુખ પણ દુઃખ કહેવાતું હોય તો આત્માનું સુખ શું કહેવાતું હશે, એ જિજ્ઞાસાનો વિષય થઈ જવો જોઈએ. તેથી એવા આનંદને અનુપમ આનંદ અથવા અનુપમ સુખ પણ કહેવામાં આવે છે. એવો જે આનંદ છે, એવું જે સુખ છે, એને અનુપમ સુખ કહે છે. કેમ કે એની જગતમાં ક્યાંય ઉપમા જડતી નથી. અઠ્યાવીસ મૂળગુણમાં પાળવાના પરિણામમાં કષાયની મંદતાની સાતા છે, પણ એ પરિણામમાં સ્વરૂપનું સુખ નથી. કેમ કે તે શુભ ઉપયોગ રૂપ શુભ કષાય, અલ્પ કષાય, મંદ કષાય યુક્ત પરિણામ છે. કષાયમાં સુખ છે કે દુઃખ છે?
દુઃખ છે. દુઃખ
તત્વદ્રષ્ટિએ તો એમાં સુખ તત્વ નથી, પણ દુઃખ તત્વ છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ તીવ્ર કષાયની સરખામણીમાં મંદ કષાયની સાતાને લોકો સુખ જાણે છે, પણ એ તત્વદ્રષ્ટિ નથી. તત્વદ્રષ્ટિ નથી. તત્વદ્રષ્ટિ તેને કહીએ કે જેમાં જે હોય તેમાં માત્ર તેના તત્વને પકડે,
બરોબર,
એને તત્વદ્રષ્ટિ કહે છે. ત્યાં કષાય છે એ દુઃખ તત્વ છે, તેમાં દુઃખ છે. મુનિ પણ એવા દુઃખ ભાવમાંથી છૂટીને નિરાકુળ આનંદની દશામાં વારંવાર આવે છે. અને એ વારંવાર એટલા માટે આવે છે કે ફરીને એને એ પંચમહાવ્રત અને 28 મૂળ ગુણના પરિણામ કરવા ન પડે,
બરોબર.
એવો પુરુષાર્થ ત્યાં એનો ચાલે છે કે જે અરિહંત દશામાં પહોંચી જાય, અંતર્મૂર્તમાં શ્રેણી માંડીને અરિયંત દશાને પ્રાપ્ત કરે, ત્યારે તે મહામુનિ થયા, ત્યારે તે મુનિન્દ્ર થયા. મુનિઓમાં ઇન્દ્ર ભગવાનને અરિયંત દશામાં
ઇન્દ્ર
મુનિન્દ્ર કહેવામાં આવે છે. મુનિન્દ્ર એટલે શ્રેષ્ઠ. દેવોમાં શ્રેષ્ઠ તેને દેવેન્દ્ર કહે છે, નાગોમાં શ્રેષ્ઠ તેને નાગેન્દ્ર કહે છે. એમાં મુનિઓમાં શ્રેષ્ઠ છે, 13મા ગુણ સ્થાનને પ્રાપ્ત થયા એ મુનિન્દ્ર છે. તેમને પછી પંચમહાવ્રતને 28 મૂળ ગુણનો વિકલ્પ પણ હોતો નથી અને એ સંબંધિત ક્રિયા પણ હોતી નથી. राग पण रागांश पण नथी ने रागांश ने अनुसरती मन वचन कायानी क्रिया पण त्यां होती
नथी।
ये दशा आपोआप एम सूचवे छे, ये दशा माथी आपोआप एम प्रदर्शित थाय छे કે છોડવા યોગ્ય હતું તે છૂટ્યું અને ગ્રહણ કરવા યોગ્ય હતું તે ગ્રહણ થયું, એમ હે અને ઉપાદેયનો સિદ્ધાંત જે પહેલા ચોથા ગુણ સ્થાને સમજાયો હતો કે રાગ માત્ર હે છે, હજી ત્યાં રાગ છૂટ્યો નહોતો પણ સિદ્ધાંત જ્ઞાન થઈ ગયું કે રાગ માત્ર હે છે અને વિતરાગતા ઉપાદેય છે, એ ત્યાં સિદ્ધ થયું, અહીંયા સિદ્ધાંત સિદ્ધ થયો, અહીંયા પરિણમનથી સિદ્ધ થઈ ગયું। શું કહે છે કે એવી નિર્વિકલ્પ નિર્વિકલ્પ સુખ છે, એવું અવર્ણનીય સુખ અનુપમ સુખ જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે વૃત્તિ જાય ત્યાં થતું નથી। અભૂતાનું જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે વૃત્તિ જતા આકુળતા અને દુઃખની ઉત્પત્તિ થાય છે, તેથી દુઃખ ને સુખની સરખામણી ન થાય। સુખની ને સુખની સરખામણી થાય કે આ સુખ ચોથા ગુણ સ્થાને જઘન્ય છે, મુનિ દશામાં પ્રચુર આનંદ છે અને વિતરાગ અર્યંત પરમાત્માની દશામાં પરમાનંદ છે, એમ આનંદે આનંદની ને સુખની સરખામણી થાય પણ દુઃખની સરને સુખની સરખામણી ન થાય। જ્ઞાન ઉપયોગ આવરણમાં ગુપ્ત છે, એટલે કે ઉપયોગ છે એ આવરિત હોવાથી પૂરેપૂરો ખુલેલો નથી, ગુપ્ત છે એટલે અહીંયા આવરિત છે, ઉપયોગ છે એ આવરણથી આવરિત છે। એક ન્યાય, એક ન્યાય જ્ઞાનમાં આવરણ નથી, અસ્થિ નાસ્તિ બે પડખા લેવા છે, કે જેમ એક ગ્લાસમાં પાણી ભર્યું હોય તો અડધો ગ્લાસ ખાલી હોય તો એમ કહેવાય કે ગ્લાસ અડધો ખાલી છે, તે જ ગ્લાસમાં ભરેલું પાણી જેવું હોય તો એમ કહેવાય કે અડધો ગ્લાસ ભરેલો છે, અડધો ખાલી છે ને અડધો ભરેલો છે, બંનેના કથન થઈ શકે। એમ અહીંયા જ્ઞાન ઉપયોગ છે, એમાં જ્ઞાન ખુલેલું પણ છે અને એ ઉપયોગ સંપૂર્ણ જ્ઞાન ખુલેલો હોવાનો પ્રકાર નથી અવસ્થાનો, તેથી તે આવરિત પણ છે એમ કહેવામાં આવે છે, બે કહેવામાં આવે છે, જ્ઞાન ઉપયોગ છે તે ખુલેલો પણ છે અને આવરિત પણ છે, આંશિક ખુલ્લી દશા પણ છે અને આંશિક આવરાયેલી દશા પણ છે। તો પહેલા ટુકડામાં એમ લીધું કે જ્ઞાન ઉપયોગ આવરણમાં ગુપ્ત છે પણ જ્ઞાનમાં આવરણ નથી, ગ્લાસનું ખાલીપણું ભરેલાપણામાં નથી, ભરેલાપણામાં ખાલીપણું નથી, ખાલીપણામાં ભરેલું પણ નથી, એમ જ્ઞાન ઉપયોગ આવરણમાં ગુપ્ત છે એટલે બાકીનું જ્ઞાન અવરાયેલું જ્ઞાન આવરણમાં ગુપ્ત છે, શક્તિ છે એની અંદર એમ કરવું પણ આવરણમાં અવસ્થામાં ગુપ્ત છે અને ઉપયોગ જેટલો ખુલ્લો છે એમાં આવરણ નથી, ઉપયોગમાં આવરણ નથી, જેટલો ખુલ્લો અંશ છે એ બરાબર કામ કરે છે, ખુલ્લું કામ કરે છે એને આવરણ નથી, ખુલેલો તે ખુલેલો છે, બાકીનો નહીં ખુલેલો તેને આવરણ આવરિત કહેવામાં આવે છે। જેટલું જ્ઞાન ખુલ્લું નથી તે આવરિત જ્ઞાન, ખુલ્લું છે તે નિરાવરણ જ્ઞાન એમ લીધું। સાથી જ્ઞાનને બે દ્રષ્ટિકોણથી જોઈએ, બે દ્રષ્ટિકોણથી એ જ્ઞાનના ઉપયોગને જોવાના બે દ્રષ્ટિકોણ, અસ્તિ થી પણ જોયું અને નાસ્તિ થી પણ ખુલાસો કરે છે આમાં કે સાથી એમ કેવી રીતે એમ છે કે જેટલા અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું, જેટલા અંશે આવરણ ગયું એટલે જ્ઞાન નિરાવરણ થયું તેટલું જ્ઞાન પ્રગટ થયું. એક તેથી જ્ઞાન આવરણથી ન્યારું છે, તેથી તે પ્રગટેલું જ્ઞાન જેમાંથી આવરણ ગયું છે તેટલું જ્ઞાન એ આવરણથી જુદું છે. તે જ્ઞાન તો આવરણથી જુદું છે. અહીંયા તેની વાત કરવી છે કે તે જ્ઞાન પોતાનો સ્વભાવ છે, તે જ્ઞાનમાં જાણપણું હોવાથી, જાણપણું એટલે જાણવાનો સ્વભાવ એમાં હોવાથી તે જ્ઞાન જ આત્માનો સ્વભાવ છે. આત્માનું ગ્રહણ કરવું છે ને, વિધિ લેવી છે અહીંયા. એક જાણ પણ જે જ્ઞાન ખુલેલું છે એ સ્વભાવરૂપ છે, જેટલું જ્ઞાન ખુલ્લું છે એમાં સ્વભાવ છે, એ વાત લે છે. તેથી જ્ઞાન આવરણથી ન્યારું છે, તે જ્ઞાન પોતાનો સ્વભાવ છે, જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો તે પોતે છે, તે પોતે છે. ત્યાં કેવી રીતે પકડાવે છે, જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો, જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે એમ કેવું છે. જો તારે સ્વભાવના દર્શન કરવા હોય, સ્વભાવના દર્શન એટલે આત્માના દર્શન કરવા હોય, તો એ જ્ઞાનના પ્રગટ પ્રકાશમાં આત્મા ખુલ્લો બહાર આવ્યો છે એમ. જો ફરી ફરીને જો, ધારી ધારીને જો, વારંવાર ન દેખાય ત્યાં સુધી તારા જ્ઞાનને જો, અને તેમાં જ્ઞાન સ્વભાવ એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન સ્વભાવના દર્શન એમાં તને આમ કેમ છે. હવે આમાં શું તકલીફ છે? બીજી બધી વાતમાં લાંબી લાંબી વાત ઘણી છે, આમાં શું છે? કોઈ પણ જીવ એવો નથી જગતમાં કે જેને જ્ઞાન દર્શનનો પ્રકાશ એના પ્રદેશમાંથી પ્રગટ ન થઈ રહ્યો હોય. દરેકને પોતાનો જે આત્મા ચેતન પિંડ છે એમાં જ્ઞાનના તરંગો થયા જ કરે છે. શાશ્વત એવા ચેતન પિંડને વિશે જ્ઞાનના તરંગો થયા જ કરે છે. એ જે જ્ઞાનના તરંગો થાય છે એમાં સ્વભાવ ખુલ્લો છે, એમાં આત્મા ખુલ્લો છે. જો સ્વભાવને સ્વભાવની દ્રષ્ટિથી જોતા સ્વભાવ સમજાય છે, અથવા સ્વભાવનું પોતા રૂપે ગ્રહણ થાય છે, સમજાય છે એનો અર્થ ત્યાં કોક સમજાય છે એમને, પોતે સ્વરૂપે છે એમ સમજાય છે, એમ સમજાય છે એનો અર્થ કે પોતે સ્વરૂપે છે એમ પોતે પોતાને ગ્રહણ કર્યો, ત્યાં સમજ્યો એનો અર્થ કે ગ્રહણ કર્યો. અને જે સમજાયા સમજ્યા તે સમાયા, આમ લીધું શ્રીમદજી લીધું ને, સમજ્યા તે
સમાયા,
સમાયા અથવા સમજ્યા તે સમાઈ રહ્યા. પછી એને એમ થાય છે કે મારું અસ્તિત્વ મારા ચૈતન પિંડમાં સમાપ્ત થાય છે, તેથી મારા ચૈતન્ય સ્વરૂપી આત્મા સિવાય મારે બીજે ક્યાંય કાંઈ કરવાનું કે બીજાની સામે કાંઈ જોવાનું રહેતું નથી. કેમ કે મારે કોઈથી પ્રયોજન નથી, મારા સ્વતત્વ સિવાય મારે કોઈથી કાંઈ પ્રયોજન નથી. જગત આખું સંબંધ રાખવામાં માને છે અને તેથી સંબંધો વધે ત્યારે એ ખુશી થાય છે કે અમારે ઘણા સંબંધો, અમે ઘણા સંબંધ વાળા,
આ પરિવાર વધે ત્યારે સંબંધ વધે છે કે નહીં? દીકરાને ત્યાં દીકરો આવ્યો, એટલો પરિવાર વીધો, સંબંધ વીધો ને એટલો. દીકરો પરિણામે તો વિવાહિત મળે, આમ તો એટલો સંબંધ વીધો ને. જગત એમાં ખુશી માને છે, જગત એમાં વધવાપણું માને છે. જ્ઞાની એમ કહે છે કે એ તારું સંસારનું વધવાપણું છે. એવા વધવાપણામાં હરખ માનતા તારો સંસાર વધશે, તારો સંસાર વધશે તો તારું જાશે શું? કે તારો નર્ભ હારી જઈશ, બીજું કઈ નહીં. આમ છે, મનુષ્ય પણ તારું ખલાસ થશે. એવા સંબંધ વાળાપણામાં પોતાપણું માનીને તારું મનુષ્યપણું, કિંમતી એવું મનુષ્યપણું ચાલી જશે, ખલાસ થઈ જશે, હારી જઈશ. એમ કીધું છે, નરદેહ ને
હારી જવો.
16 વર્ષે તો આટલો વિવેક છે શ્રીમતી. કુટુંબનું, પરિવારનું વધવાપણું, લક્ષ્મીનું વધવાપણું, સત્તાનું વધવાપણું, ત્રણ બોલ લીધા છે.
લક્ષ્મી અને
અધિકાર એટલે સત્તા. જગતમાં જે કાંઈ લોકોની મહત્તાનો વિષય છે આટલો છે. લક્ષ્મી, સત્તા અને કુટુંબ પરિવાર એટલે સંબંધો, એ અમારું જૂથ મોટું છે. કહે છે કે વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. હારી જાય એટલે આમે કાંઈ ન મળે એનું નામ હારી ગયો કહેવાય. જેમાં કાંઈ વળતર ન હોય એનું નામ
હારી ગયો,
ગુમાવી નહીં.
બરાબર, સ્વભાવને સ્વભાવની દ્રષ્ટિથી જોવાનું.
હા, જ્ઞાન તેમાં જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો. તે સ્વભાવ પોતે છે, તે સ્વભાવ એટલે કોઈ ચીજ નથી, પણ તે સ્વભાવ
પોતે
પૂતે છે. જ્યાં એને પોતાના જ્ઞાન ઉપયોગમાં પોતાનો સ્વભાવ પકડાય, પોતાનો સ્વભાવ પોતા રૂપે એને ગ્રહણ થાય, ત્યારે જ્યાં પોતાપણું થાય ત્યાં પોતાપણાનો રસ ઉત્પન્ન થયા વિના રહે. જ્યાં આ એક સામાન્ય નિયમ છે, પર પદાર્થમાં પણ જીવ ભ્રાંતિથી પોતાપણું કરે છે તો પણ એને ત્યાં રસ ઉપજે છે. તો એને સ્વ પદાર્થમાં સ્વપણું કરતા અત્યંત રસ ઉપજે, ઉપજે જ ઉપજે, એ કાંઈ સમજાવવાનો વિષય રહેતો
નથી.
એને આત્મરસ કહે છે, એને ચૈતન્ય રસ કહે છે, એને અમૃત રસ કહેવામાં આવે છે. એ ખરો રસ છે. એવો આ રસનો વિષય છે, લુખો વિષય નથી, પણ આ રસનો વિષય છે. એમ સુષ્ટ જ્ઞાનથી જ્ઞાનની અને સ્વભાવની વાતનો આ વિષય નથી એમ કેમ કહે. આ તો સ્વભાવમાં પોતાપણું થતા સ્વભાવ રસની, આત્મરસની, અમૃત રસની પરિણતિ થાય એવો આ વિષય છે. પરિણતિ થઈ જાય એમાંથી. રસ છે ને એ પરિણતિ કરે છે. આટલું આટલું સાંભળ્યા છતાં, વાંચ્યા છતાં, વિચાર્યા છતાં પરિણતિ કેમ ન થઈ, એવો કોઈ પ્રશ્ન પૂછે તો એને સીધો એ જવાબ છે કે તને રસ નહોતો તેથી ન થયો. ઠીક, અમે ગુરુદેવ જેવા, તીર્થંકર દ્રવ્યુ એવા મહાપુરુષને વર્ષો સુધી
સાંભળ્યા,
પણ અંદરમાં પરિણતિ જે થવી જોઈએ, આત્માની જે પરિણતિ થવી જોઈએ, રસની પરિણતિ થવી જોઈએ, આત્મરસની, એ ન થઈ. કેમ ન થઈ? કે તને પહેલેથી જ એમાં રસ આવ્યો નથી, રસ પરિણતિ ઉત્સાહમાં. પણ બહારનો રસ હોય તો શું કામ લાગે? ત્યાં જઈને ગણાવું તું કે હું પણ આવું આટલા બધા આવે છે એમાં હું પણ છું, એક હું પણ છું એમ ગણાવું તો એનો રસ હતો. ખરેખર તો આત્મા તો ક્યાંય જાતો નથી ને આત્મા ક્યાંય આવતો નથી. અંતરદ્રષ્ટિમાં તો એ વિષય છે કે આત્મા ક્યાંય જાતો નથી ને આત્મા ક્યાંય આવતો નથી. બાહ્ય દ્રષ્ટિમાં સોનગઢ ગયો અને સોનગઢ થી આવ્યો અને સોનગઢ ગયો એમ છે, બાકી આત્મા ક્યાંય ગયો છે ને આવ્યો છે આવવો જોઈએ. જવા આવવાનો રસ નહીં. જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો તે પોતે છે. જેટલો સ્વભાવ ખુલ્યો તે પોતે જ છે, એ તો પોતે જ છે. એ સ્વભાવ ખુલ્યો એ કોઈ અન્ય નથી, સ્વભાવ છે એ પોતે છે. આવરણ છે એનું તો ક્યાં, એમાં કઈ જીવન છે? આવરણમાં કઈ જીવન છે? જીવન તો જ્ઞાનમાં છે. જીવંત પણ તો જ્ઞાનમાં છે. આટલું વિશેષ આવરણ જવા છતાં પણ પરમા જ્ઞાન જાય તે અશુદ્ધ. જેટલો અંશ નિજમાં રહે તેટલો તે શુદ્ધ. શું કહે છે કે અહીંયા પણ જ્યાં જ્ઞાન નિરાવરણ થયું અથવા જ્ઞાનની જાતિ સમ્યક થઈ, પોતાને જાણ્યો પોતાને અનુભવ્યો, ત્યાં પણ હજી જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ ઉપયોગમાં થયું નથી. અને જેટલું ખુલ્યું છે એમાં પણ હજી થોડી ગડબડ છે.
બરાબર
એમ કહેવું છે કે આવરણ જવા છતાં એટલે ખુલેલું જ્ઞાન છે એમાં પણ પરમા જ્ઞાન જાય ઉપયોગ પર સત્તાને અવલંબે, એટલે ઉપયોગ પરની સન્મુખ થાય, પર પદાર્થને જાણવાના કાળમાં પરની સન્મુખ થાય તે અશુદ્ધ. તે જ્ઞાન અશુદ્ધ. તે જ્ઞાન પરને, તે જ્ઞાન પરને ત્યાં સાધે છે. પરને અવલંબતા એ પરને સાધે છે. એ પરનું અવલંબવું એ પોતાના સ્વભાવને અનુકૂળ નથી. પરનું જાણવું બીજી વાત છે, અવલંબવું બીજી વાત છે. ઉપયોગ ફેરવે ને પર પદાર્થ ઉપર જાય, ઉપયોગ ફેરવીને પોતાના અંતર્મુખ ઉપયોગથી ફરીને ઉપયોગ પર પદાર્થને અવલંબે પરને જાણવાના કાળમાં, ત્યારે તે જ્ઞાન તેટલું અશુદ્ધ. એમ કેવું તે પરિણમનથી, તે પ્રકારના ઉપયોગના પરિણમનથી જ્ઞાનાવરણી બંધાય છે. જ્ઞાન અવરાય છે ત્યાં. ઉપયોગ જ્યારે સ્વસત્તાનું અવલંબન લે ત્યારે જ્ઞાનાવરણીની નિવૃત્તિ થાય છે, ત્યારે એને બંધ થતો નથી, એ અબંધ પરિણામ છે. પણ ઉપયોગ જ્યારે પર પદાર્થ સાથે સંબંધ કરે ત્યારે તે અબંધ પરિણામ નથી પણ સંબંધ પરિણામ છે. શું ખરેખર તો સંબંધ નો અર્થ જ એ છે, બંધ સહિત પણ તેને સંબંધ કહીએ. લોકો સંબંધમાં રાજી થાય છે પણ હવે તું એમાં બંધા છો, રાજી થવા જેવું સંબંધ મૂળ તો એનો મૂળ ત્યાંથી ભાવ છે કે બંધ સહિત તે સંબંધ, જે બંધ સહિત તે સંબંધ. ઉપયોગે પર પદાર્થનો સંબંધ કર્યો ત્યાં બંધાણો. ઉપયોગે પોતાના નિજ સ્વરૂપમાં રમી રહ્યો, નિજ સ્વરૂપમાં સમાઈ રહ્યો, નિજ સ્વરૂપમાં જ પોતે લીન રહ્યો ઉપયોગ, ત્યારે તે અબંધ પરિણામ છે. સંબંધ નથી પણ અબંધ પરિણામ છે. અબંધ પરિણામથી નિર્જરા અને સંબંધ પરિણામથી બંધ.
બસ
આટલી વાત છે. અબંધ પરિણામથી સંવર નિર્જરા અને સંબંધ પરિણામથી આશ્રવ ને બંધ. બસ આ એનો સિદ્ધાંત છે. એટલે સમ્યક જ્ઞાન થવા છતાં પણ એમ કે છે કે પરમા જ્ઞાન જાય, જેટલો ઉપયોગ પરમા જાય તે અશુદ્ધ, તે પોતે ભાવે અશુદ્ધ, અશુદ્ધતાના નિમિત્તે દ્રવકર્મનો બંધ થાય. શુદ્ધતાના નિમિત્તે દ્રવકર્મનો બંધ ન થાય એમ કહે છે. એ અષ્ટપાવળમાં છે કે મુનિને જેટલો કોઈ વ્યવહાર છે પંચમહાવ્રત સુનિતિ ગુપ્તિ એ જગપંથ છે.
જગપંથ
એને જગપંથ કયો. જગ એટલે સંસાર. જેટલો રાગ એટલો સંસાર. રાગ ગયો કે સંસાર ગયો એમ કહે છે. એ જગપંથ કયો. એ ભગવાનનો પંથ ન કયો, જગતનો પંથ કહી દીધો છે શાસ્ત્રમાં. બે ધારા છે. જ્ઞાન માં પણ બે ભાગ થયા, સુખમાં પણ આનંદમાં પણ બે ભાગ થયા, ચારિત્રમાં પણ બે ભાગ થયા, પુરુષાર્થમાં પણ બે ભાગ થયા,
શ્રદ્ધા સિવાય બુદ્ધિ બે ભાગ થયા.
શ્રદ્ધામાં બે ભાગ નથી થતા. શ્રદ્ધા અખંડપણે પોતાના સ્વરૂપને વળગીને રહે છે. એ નિરપેક્ષ શ્રદ્ધા છે કે બીજા પરિણમ બીજા ગુણોના પરિણમના ઓછા વધતાપણા સાથે એ કાંઈ સંબંધ રાખતી નથી. જ્ઞાન કેટલું નિરાવરણ થયું એની સાથે શ્રદ્ધાને કાંઈ સંબંધ નથી. ચારિત્ર દશામાં કેટલી વિતરાગતા થઈ અને કેટલો રાગ રહ્યો એને શ્રદ્ધા સાથે કાંઈ એની સાથે શ્રદ્ધાને સંબંધ નથી. શ્રદ્ધાએ તો પોતાના નિજ પરમાત્મ સ્વરૂપને કબજામાં લીધું છે. હવે એ કબજો છોડે એમ નથી. ચારિત્ર ગુણ ક્યારેક તોફાને ચડે છે, કોઈ જીવને એવું પરિણામ થાય છે. રામચંદ્રજી જેવા નથી, બીજાની ક્યાં વાત કરો. પુરાણ પુરુષ છે
રામચંદ્રજી. પુરાણ
કે લક્ષ્મણજી નો દેહાંત થયો તો એ વિયોગ સહન થતો નહોતો. સીતાજી નો વિયોગ થયો તો એ ગુણ વિયોગ એને સહન થતો નહોતો. રડતા હતા, ચોધારા સુધી રડે. પણ એ શ્રદ્ધા એ ચારિત્રના તોફાનને ગણકારતી નથી. ચક્રવર્તી પણ એ જિંમાં શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, 24 તીર્થંકરમાંથી 3 તીર્થંકર, 16માં 17માં ને 18માં 3 તીર્થંકરો એક સાથે, ચક્રવર્તી, કામદેવ અને તીર્થંકર 3 પદવીના ધારક હતા. 6 ખંડ સાધવા નીકળે છે પોતે. પિતાજીના વારસામાં 6 ખંડ નથી હોતા. સીધા ગાદીએ બેસી ગયા 6 ખંડની એમ નથી. 12માં જેને વીરતા કહે એવા પોતાના પુરુષાર્થથી 6 ખંડને સાથે છે. લૌકિક પુરુષાર્થ છે. એટલા પુન લઈને એવા છે. આગળ ચક્ર જાય એટલે બધા સરેન્ડર જ થાય છે. બધા શરણાગતિ સ્વીકારી લે. ચક્ર જુએ એટલે સમજે કે આ શરણાગતિ ન સ્વીકારી એટલે શિરચ્છેદ થશે, બીજું કઈ થવાનું નથી. ચક્ર ફરી વળે છે. આગળ ચક્ર ને પાછળ ચક્રવર્તી એની સેના સાથે જતા હોય છે. બધા શરણાગતિ સ્વીકારી લે છે. 6 ખંડમાં એની આજ્ઞા ચાલે છે. એ ચારિત્રનું તોફાન છે. એ જે 6 ખંડ સાધવા નીકળ્યા એ ચારિત્રનું તોફાન છે. ચારિત્ર ગુણ એટલો ઊંધો ચાલે છે તો પણ તેમની જે ક્ષાયિક શ્રદ્ધા છે એને ગણકારતી નથી. એ તો પોતાના પરમાત્માને પકડીને જકડીને બેઠે છે. લપેટ થઈને આત્મા સાથે,
એ અખંડ સાધન.
એ શ્રદ્ધા એમ કહે છે, જો શ્રદ્ધાને વાચા આપીએ
આપો,
કે એ ચારિત્ર ગુણ થોડીક વાર તારે તોફાન કરવા આવે તો કરી લે, પણ તારા તોફાન હાલવા ના. શું કહે છે? તોફાન બંધ થઈ જશે બધા. મારા હાથમાં જે મારો પરમાત્મા છે એનો પ્રભાવ એટલો બધો છે કે તારા તોફાન લાંબા નહીં ચાલે. એ થોડો કાળ ગડબડ થોડીક થશે ચારિત્ર ગુણમાં, શાંત વિતરાગ પરિણામ થઈને અરિહંત દશાને પ્રાપ્ત કરશે. તો પણ શ્રદ્ધા એમ કહે છે કે અરિહંત દશા થાય તો પણ હું તારી હામી જોઈશ
નહીં,
પૂર્ણ વિતરાગતા થાય તો તારી હામે નહીં જો. તું તોફાને ચીડ્યો તો તારી હામે ન જોઉં, પણ તું પૂર્ણ વિતરાગતા એ ડાયો ડમરો થઈને અંદર સમાઈ જા તો પણ હું તારી હામે. આવી ઉદંડ છે શ્રદ્ધા છે, આવી ઉદંડ છે, કોઈને ગણિત કરે નહીં. એના હાથમાં એવું એક તત્વ આવી ગયું છે, એ પછી કોઈને ગણકારે
નહીં.
એટલે તો સોગાની જે લખ્યું કે અવસ્થામાં નિગૂઢપણું હો કે અવસ્થામાં સિદ્ધપણું હો, મારે હું લેવા દેવા છે, મારે નુકસાન નથી ને મારે લાભે નથી. એ શ્રદ્ધાને વાચા આપી છે એમણે. પોતાના રાગ ના કારણે, રાગ જયારે ચાલ્યો ગયો અથવા વિતરાગતાથી, ત્યારે એ જ સીતાજીનો આત્મા એમને ચલિત કરવા આવે છે. પોતે મુનિ દશામાં આવે છે, જંગલની અંદર જ્ઞાન ધ્યાનમાં વિચરે છે, ત્યારે એને ધ્યાનમાંથી ચલિત કરવા ઉપરથી પોતે સમ્યક દ્રષ્ટિ છે. સીતાજી પોતે સમ્યક દ્રષ્ટિ છે, એ ઉપર દેવલોકમાં દેવ થાય છે પુરુષ પર્યાય, ત્યાં પછી સ્ત્રી પર્યાય નથી.
પુરુષ પર્યાય
કે સમ્યક દ્રષ્ટિને સ્ત્રી પર્યાયનો બંધ પડતો નથી. એ ત્યાંથી અવધિ જ્ઞાનથી, આ પછીમાં રાગ તો ઘણો હતો, અવધિ જ્ઞાનથી જુએ છે કે રામચંદ્રજી શું કરે છે. જોયું તો અરે આ તો રાગ પાઠ છોડીને મોટા મુનિ થઈ ગયા છે, મહામુનિ થઈ ગયા છે, જંગલમાં આત્માના ધ્યાનમાં વિચરે છે ને એમનું ધ્યાન જોતા તો એમ લાગે છે કે આ તો મોક્ષમાં લઈ જશે. એ મોક્ષમાં જશે ને હું તો કરોડો અબજો વર્ષ સુધી આયા દેવલોકમાં અને આ તો હમણાં લઈ જશે. એ માને કે હારે જાઉં, આટલો આપણે સંઘાત કર્યો, આખા ભવ સુધી સાથે રહ્યા, અલગ તડકા છાયા જોયા, જંગલમાં સાથે, મહેલમાં સાથે, એમ એમ કઈ છોડીને જવાય
એવું રાખ્યો.
એવો રાગ થયો, સમ્યક દ્રષ્ટિથી એવો રાગ થયો કે જો આ ચ્યુત થાય ધ્યાનમાંથી તો મોક્ષમાં ન જાય, નહીં તો આપણો સાધી લેશે. ગડબડ કરે છે થોડીક, પણ રામચંદ્રજી ધ્યાનમાંથી વિચલિત થતા
નથી.
એ તો થોડો રાગ આવ્યો, રાજ નહોતો હોય તો સીતાજીને મોકલી દીધા, ત્યાં વિયોગનો દુઃખ ન થયો. થોડોક રાજનો રાગ થયો કે રામ રાજ્યમાં કોઈ અવર્ણવાદ બોલે એવો એક પ્રસંગ ન જોઈએ, એનું નામ રામરાજ કહેવાય. એટલું જરાક આબરૂનો રાગ લીધો, ત્યાં સીતાજીને મોકલી દીધા, જાવ મૂકી દીધા જંગલમાં. ત્યાં કઈ યોગમાં કઈ દુઃખ નહોતું, ત્યાં કઈ રડતા નહોતા. એ તો એક રાગ પણ બીજા રાગને ધક્કો મારે છે, તો વિતરાગતા તો રાગના ફૂરચા ઉડાવે એમાં નવાય શું
છે?
એમાં તો રાગનું નામ નિશાન રહેતું
નથી.
એ એક જ જીવનું આ ચારિત્ર છે. રામચંદ્રજી જેમનો આત્મા અત્યારે સિદ્ધાલયમાં સિદ્ધપણે નમો લોહે સબ સિદ્ધાણમ, સિદ્ધાણમમાં અત્યારે બિરાજમાન છે, એ એક જ જીવનું આ ચારિત્ર છે. એક ભવ ચારિત્રમાં આટલી ઉથલ પાથલ છે. એને ચરિત્ર કહે છે. રામચરિત્ર માનસ આ લોકો જે એમ કે છે, ચરિત્ર શબ્દ વાપરે છે. ચરિત્ર એટલે આચરણ, કેવું કેવું આચરણ, આદર્શ વધારે છે, લૌકિક આદર્શ પણ વધારે છે એટલે ચરિત્ર કહે છે. જાણે છે તો જ્ઞાન ના કારણે, જાણનાર તો જાણવાનું કામ તો જ્ઞાનમાં. શ્રદ્ધા તો પોતાના વિષયને છોડીને અન્યને વિષય જ નથી કરતી, ન તો સુખને વિષય કરે છે કે ન તો દુઃખને વિષય કરે છે. પણ શ્રદ્ધા સમ્યક થતાં જ્ઞાન સમ્યક આપોઆપ થાય છે. એ જ્ઞાનમાં એને જણાય છે
બરાબર
કે ઉપયોગ હજી આટલો બહાર જાય છે, ઉપયોગ આટલો, જ્ઞાન આટલું અંદર રહે છે અને આટલું જ્ઞાન બહાર જાય છે. એમ જ્ઞાન પોતે પોતાની બંને ધારાને જાણે છે. જ્ઞાન જ્ઞાનની બે ધારાને જાણે, જ્ઞાન ચારિત્રની બે ધારાને જાણે. ચારિત્રમાં પણ વિતરાગતા થઈ છે ને રાગરીઓ છે
બરોબર,
અને જ્ઞાન સુખ દુઃખની બે ધારાને પણ
જાણે.
બે બધે જ્ઞાન દુઃખ જાણવાનું કામ જ્ઞાનનું છે, એ જ્ઞાન જાણે છે
બરોબર.
એ વ્યવહાર છે, શ્રદ્ધા સાથે સંબંધ કરવો તે વ્યવહાર છે. ગુણનું પોતાનું પણ કાર્ય છે, એ પોતાથી સ્વતંત્ર શક્તિવાળું ગુણ, ગુણ પોતે શક્તિવાળો છે. એક ગુણને બીજા ગુણની શક્તિની મદદ મળે તો કાર્ય થાય, તો એ ગુણને સામર્થ્ય પોતાનું નથી એમ કહેવું. એમ કેમ જ્ઞાન સવળો કે અવળો પોતાને કારણે છે, ચારિત્રમાં સવળા એવળા એ પોતાને કારણે છે, પોતાનું જ કારણ છે.
વર્તમાન ચાલતી અવસ્થામાં
પોતાની ચાલતી અવસ્થામાં પ્રગટ જ છે, પણ જોવું જોઈએ, અવલોકનમાં
લેવું.
શું કહ્યું ફરીથી કે જ્ઞાન આવરણથી ન્યારું છે, કઈ ચાલતી અવસ્થામાં કીધું ને, તેથી જ્ઞાન આવરણથી ન્યારું છે. એ આવરણથી ન્યારું છે એટલે પોતાની ચાલતી અવસ્થામાં આવરણથી ન્યારું છે. તે જ્ઞાન પોતાનો સ્વભાવ છે, જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખીલ્યો તે પોતે છે
બરોબર.
એ સ્વભાવ ખીલ્યો છે એમ કે ખુલ્લો જ છે. કયા જીવને જ્ઞાન પ્રગટેલું નથી બતાવો
બરોબર,
કયા જીવને જ્ઞાન પ્રગટેલું. નિગોદના જીવને પણ અક્ષરમાં અનંતમાં ભાગે જ્ઞાન પ્રગટેલું છે
બરોબર,
પણ અસંગનીપણા સુધી વિચાર નથી થઈ શકતો
બરોબર.
હિત અહિતનો, હેય ઉપાદેયનો વિવેક નથી થઈ શકતો. સંગની પંચેન્દ્રિય જીવને એને અવલોકન અહીંયા કરવા જેવું છે, સ્વભાવ અહીંયા છે, સ્વભાવ ઉપાદેય છે એમ એ વિવેક કરીને સ્વભાવ ઉપર ઉપયોગ લાવે છે
બરોબર.
એટલે ઉપયોગમાંથી સ્વભાવને ઉપયોગ દ્વારા જ ગ્રહણ કરે છે, પોતે ઉપયોગમાંથી પોતામાંથી જ પોતાના સ્વભાવને પોતા સ્વરૂપે ગ્રહણ કરે છે. તેથી પોતાની ને પોતાની વચ્ચે અભેદ પણ સમજાય છે, અને સમજાય છે એટલે ભાવ ભાસે છે, અભેદતાનો ભાવ ત્યાં ભાસે છે, એનું નામ અહીંયા સમજાય છે
બરોબર.
આમ આમ સ્વભાવને પકડવાની વાત છે. એટલે તો કાલે એ વાત લીધી હતી, ફરીથી લઈએ હવે, કે પહેલી લીટી જયારે શરૂ કરી ત્યારે એટલી વાત કરી હતી પરમ દિવસે કાલે, કે મારા દર્શન જ્ઞાન નો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે ત્યાં શાશ્વત ચૈતન પિંડ એક પ્રદેશે દેહ પ્રમાણ જે આત્મા છે, શાશ્વત ધ્રુવ એમાં જ્ઞાનના તરંગો થાય છે એમ અવલોકન કરવું આ વિષયને વિચારની મર્યાદામાં નહીં રાખતા, આ વિષયને પોતાનો ચાલતો પરિણામ હોવાથી, ચાલતું પરિણમન હોવાથી એના અવલોકનમાં જ આવું, અવલોકનમાં જનાર જ્ઞાન કેટલું ધીરું હોય, કેટલું સૂક્ષ્મ હોય, અથવા કઈ ભાવની ભૂમિકામાં અવલોકન થાય, આ વિચારવા જેવો વિષય છે.
બરોબર.
જેનો ઉપયોગ સંયોગના મમત્વમાં તીવ્ર રસથી ડોળાયેલો રહે એ અવલોકનમાં નહીં આવી શકે,
અવલોકનમાં નહીં આવી શકે.
કેમ કે એને તો મુખ્યતા જ નહીં છૂટે, એને પરની મુખ્યતા નહીં છૂટે, અને પરની મુખ્યતામાં પર રસની પરિણતિ એટલી એની હશે કે આ વાત શાસ્ત્ર લઈને વિચારવા બેસશે તો એની પરિણતિ એ વિચારને સ્થાન ક્યાંય આપશે ને એનો વિચાર ઘર નહીં કરે. માણસ નથી કહેતા કે ભાઈ આ હવે ક્યાંક ઘર કરે તો સારું, ઘર કરે એટલે ઠરીને ઠામ થાય તો સારું છે ને, કાઠિયાવાડી ભાષામાં બોલવાનું ઉદાહુડ કરે છે એમ. ભલે અનેક શાસ્ત્રોમાં છે પણ જ્યાં સુધી પરની મુખ્યતા જતી નથી, પરમાં રસ બુદ્ધિ અને પરમાં સુખ બુદ્ધિ જતી નથી ત્યાં સુધી આત્માનો મહિમા આવવાનો જે પ્રકાર છે વિચારથી, એ વિચારથી પણ એને મહિમા યથાર્થ પ્રકારે આવી શકતો નથી, અને એને અવલોકનમાં આવવું હોય તો પણ એ આવી શકે નહીં. વિચારી શકે કે આમ થાય આમ થાય, પણ એ કાંઈ વાત ઘર પણ ઘર કરે નહીં, એ વાત ઘર ન કરે. એટલે આ વિષય માત્ર વિચારની મર્યાદામાં રહીને વિચારવા પૂરતો નથી. લોકો એમ કહે છે ને કે ભાઈ એકલી વાતો નહીં કરો, કાંઈક આચરણ કરો. આ સીધું ખરેખર વાત તો આચરણની આવીને ઊભી રહી છે અહીંયા, કે માત્ર તર્કથી, વિચારથી કે ન્યાયથી કે આગમથી માત્ર વિચારવું નથી. હવે જે ચાલતું પરિણમન છે જેમાં આચરણ થઈ રહ્યું છે ત્યાં ઉપયોગને લઈ જવો છે, ત્યાં સ્વભાવ જ્ઞાનમાં ખુલ્લો છે, ખુલ્લો છે, તેને સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવ જોવો છે. જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી એને વારંવાર જ્ઞાનને સૂક્ષ્મ કરીને ધીરું કરીને, જો એકવાર એ સ્વભાવને ગ્રહણ કરી લઈએ, સ્વભાવને સમજી લઈએ, સ્વભાવનું અવભાષણ કરી લઈએ, તો ત્યાં એને સંસ્કાર પડી જાય છે, એનો નિવેડો થઈ ગયો. હવે આટલું કામ જે કરવું છે એ થોડીક અંદરની નવરાશ લઈને કરવાની વાત છે. તો એનો અનંતકાળનો નિવેડો આવે એવો અત્યારે અવકાશ છે, અને નહીતર અનંતકાળે પત્તો નહીં ખાય પાછો. અહીંયા ચૂક્યો હતો કેમ કે અહીંયા એને તક મળી, એની બેદરકારી કરી,
તક ઝડપાઈ ગયો.
જો તક ઝડપી નહીં તો નુકસાન કેટલું, કે કુદરતના ઘરમાં એ સજા છે કે તે ઉપેક્ષા કરી, તારા હિતની ને તારા પરમાત્માની તે ઉપેક્ષા કરી, અનાદર કર્યો, અનંત કાળે આ તક નહીં મળે. જો તક મળી છે એનો લાભ લેવાનો તે પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો પ્રમાણિકપણે, તને વાર નથી લાગવાની એમ કહે છે. એક ચકલા દેડકા જેવા જીવો કામ કરે છે અને તું માણસ જેવો માણસ થઈને કામ કરતો નથી એમ કહે છે. શરમાવા જેવું ખરું કે નહીં? અનુભવ પ્રકાશમાં તો બહુ આવી વાતો પડે છે. શું કહે છે કે જેટલો અંશ, અહીં તો એમ કહે છે કે અનુભવ થયા પછી પણ જેટલો અંશ જ્ઞાનનો પરમાં જાય તે અશુદ્ધ, તે બંધ માર્ગ, તે મોક્ષ માર્ગ નહીં પણ તે બંધ માર્ગ. અને જેટલો અંશ નિજમાં રહે તેટલો શુદ્ધ અને તેટલો મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ કેટલો? કે મોક્ષ માર્ગી જીવના પરિણામમાં આંશિકપણે મોક્ષ માર્ગ અને આંશિકપણે બંધ માર્ગ છે. અલ્પ બંધન થાય છે. મુખ્ય પરિણતિ મોક્ષ માર્ગની છે અને ગૌણ પરિણતિ બંધ માર્ગની છે. મોક્ષ માર્ગનું બળવાનપણું છે તેથી મોક્ષ માર્ગ વધતો ચાલીને પૂર્ણ મોક્ષ સુધી જીવ પહોંચે છે. બંધ માર્ગમાં રાગાદી ભાવો નિર્બળ થયા હોવાથી ઘસાતા તૂટતા બળતા જળતા ટળતા પૂરેપૂરા ટળી જાય. જેમ એક વસ્ત્ર જર્જરિત થયા પછી લાંબો સમય ટકતું નથી, એમ જ્યાં આત્મા જાગ્યો અને પોતાના અનંત શક્તિ અને સામર્થ્યની ઓથ લીધી ત્યાં રાગ પછી જર્જરિત થઈ જાય છે. એ રાગ પછી લાંબો સમય ટકી શકતો નથી, એને આધાર મળતો નથી. એ હું નહીં, ભેદ જ્ઞાનમાં એ હું નહીં એવું જે એનો આધાર ખસી ગયો એ રાગ પછી લાંબો સમય ટકી શકતો નથી. તેથી કેવળ જ્ઞાન ગુપ્ત છે એટલે જેટલો અંશ પરમાં જાય છે ને જેટલો અંશ તેટલો અશુદ્ધ છે ને જેટલો અંશ નિજમાં રહે તેટલો શુદ્ધ છે એવી સ્થિતિ હોવાને લીધે એમ કહે છે કે કેવળ એટલે સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન જેને કહીએ એ જ્ઞાન હજી ગુપ્ત નામ અવરાયેલું છે. અહીંયા હજી કેવળ જ્ઞાન ખુલ્યું નથી. પરંતુ ભલે કેવળ જ્ઞાન ખુલ્યું નથી તો પણ એમ કરીને કેવળ જ્ઞાન આવૃત હોવા છતાં પણ એમ કરીને અને એ વિશેષ અવસ્થાને ગૌણ કરીને એમ કહે છે કે જ્ઞાન પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરીને આનંદ વધારીએ. જો ઉપર જે વાત આવી હતી એ વાતને સાબિત કરી કે કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરીને સ્વસંવેદન વધારે છે જગન્ય જ્ઞાની. અહીંયા કહે છે કે પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણ એટલે પ્રત્યક્ષની પ્રતીતિ કરીને આનંદ વધારીએ. સ્વસંવેદન કહો એ જ્ઞાનની મુખ્યતાથી આનંદ કહો તે સ્વસંવેદનમાં ઉત્પન્ન થયેલા આનંદની ગુણની વાત છે. એ રીતે અહીંયા ફરીને પાછી એ વાત લે છે કે કેવી રીતે પોતે પ્રત્યક્ષને પ્રત્યક્ષ કરીને આનંદને વધારે છે, પરિણામમાં ભાવનો આવિર્ભાવ કરે છે.